સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 103, પ્રસારણ તારીખ 15 જાન્યુઆરી 2009. મકર સંક્રાંતિમાં પુણ્યદાન કરીને હવે શિયાળુ પાકોની સાથે ઉનાળુ પાકોનું પણ આયોજન વિચારવા માંડેલા મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને
નમસ્કાર. ઉમા બોન, ખેતરનું આ પતંગ ઉડાડવા જેવું છે. જમીન, ખાતર, બિયારણ, દવાઓ અને હવામાન ઈ હંધુ માપસરનું હોય કઈ કઈક મેળ બે.
હા હો, આ એકાદુંય આડું અવળું થયું એટલે મજા ગઈ.
પણ આ વખતે શરૂમાં થોડી ગડબડ થયા પછી હવે તો શિયાળુ પાકોને એકદમ માફક આવે એવું વાતાવરણ થઈ ગયું છે.
હા હો, અને એમાં પાછી DSC ની ને અવાજ ઓટલાની સલાહ મળતી થઈ ગઈ એટલે જાજી મૂંઝવણ ન રહી.
આન ઉપરથી દર 3 મહિને હંધી માહિતી લેખિત માં ઘરે બેઠા પહોંચતી થાય દીવા ડાંધી થી. કોઈ અજાણ્યા ને કે લેહ ભાગોને પૂછવા જવાની જરૂર નહીં લેવા.
પણ એ દીવા દાંડી ત્રિમાસિક કે પછી અવાજ ઓટલાની સેવા કોને મળે મોહનભાઈ?
જાગ્રત ખેડૂત હોય ઈને જ.
અમારે આ સેવા જોઈએ છે એટલું કહેવા DSC માં નામ સરનામા સાથેનો પત્ર તો લખવો પડે ને, મોબાઈલ નંબર નોંધાવવો પડે.
હા ઉમા ભાભી, આ માયગા વિના તો હગી માય નો પીરે.
બસ મારું પણ એ જ કહેવું છે ભાભી. અને એટલે જ આપણે ગયા ગુરુવારે બધા શ્રોતા મિત્રોને ભાર દઈને કહ્યું હતું કે જેમને જેમને દીવા દાંડી મંગાવવી હોય એ ખેડૂત મિત્રો પોતાની વિગતો સાથેનું એક પોસ્ટ કાર્ડ DSC ના સરનામે મોકલી આપે.
હા, અને 24 કલાક એક નવા પૈસા ના ખર્ચ વગર ખેતી ને લગતી સિલ્લામાં સિલ્લી તાજી માહિતી જેમને જોતી હોય ઈ ખેડૂત વહેલા વહેલી તકે ઇમનો મોબાઈલ નંબર ટપલ માં લખીને મોકલે લ્યો.
પણ હે ભાભી, આ અવાજ ઓટલાની સગવડ તો ગામ દીઠ એક કે બે ખેડૂતને જ મળે ને?
સગવડનો લાભ તો કોઈ પણ ખેડૂત લઈ શકશે, પણ એમણે જે મોબાઈલ નંબર અહીં નોંધાવેલો હોય એ નંબર ઉપરથી જ અવાજ ઓટલાનો નંબર જોડીને વાત કરવી પડશે. એટલે જ તો આપણે ગામ દીઠ એક કે બે એવા સેવાભાવી ખેડૂત મિત્રોના જ મોબાઈલ નંબર નોંધીશું કે જે આખા ગામના ખેડૂતોને પોતાના મોબાઈલ પરથી વાત કરવા દે.
માળું આ હારું હો, હંધાય ખર્ચો DSC ઉપાડે અને ગામમાં માનજીનો મોબાઈલ નંબર નોંધાણો હોય ઈને મળે.
એ તો એક ગામમાંથી કેટલાય ખેડૂત અવાજ ઓટલા હારું નંબર નોંધાવવા ટપાલ લખશે.
પણ એમાંથી ગામ દીઠ વધુમાં વધુ એક કે બે મિત્રોના નંબર નોંધાશે. એટલે તો હું કહું છું લક્ષ્મી ભાભી કે આ માટે જે વહેલા સર ટપાલ લખશે એ બધો જશ લઈ જશે, કારણ કે પછી તો આખા ગામના ખેડૂતે એ બે મિત્રો પાસે જ જવું પડશે.
ઉમા બેન, DSC અને સજ્જતા સંઘે તો બાકી ખેડૂતના ભલા હાટુ સેવાનો ભેખ લીધો હોય ને હિંમત લાગે છે.
મોહનભાઈ, વર્ષોથી આ જ સેવા કરી રહેલા DSC એ હજી તો ખેડૂત ભાઈઓ બહેનો માટે એમના વિસ્તારમાં જ એટલે કે જૂનાગઢ, આણંદ અને દાંતીવાડામાં આવતા 2.5 મહિનામાં ખેડૂત શિબિરો યોજવાનું નક્કી કર્યું છે. પણ એની વાત કરીશું તમે લાવેલા પ્રશ્નોના ઉકેલ પછી.
એ ઉમા ભાભી, એ હંધાય પ્રશ્ન કઈ નકરા અમારા ગામના જ નથી હો. એક કે એક ગામમાં અત્યારે આ જ તકલીફ છે, એનો ઉકેલ મળી જાય એટલે અમારે તો ભયો ભયો હો.
જો સાંભળો ભાભી, જીરું તો હવે મોટા ભાગના વિસ્તારોમાં 60-70 દિવસનો થઈ ગયો છે બરાબર, એટલે શું કાળજી લેવી જોઈએ એ તો મોહનભાઈ પણ જાણે છે.
હા, એમાં તમારું ન કેવું પડે. ઉમા બોન
બોલો તો પછી.
હું તો જે મળે ને એને કહેતો જ રહું છું કે જીરુમાં જો દાણા બેહી ગયા હોય અને ઠંડી બરોબર પડતી હોય તો હવે પાણી દેવાની લગભગ તો જરૂર નથી. બસ એમાં શરમી ગાળીઓ કે ભૂકી સારો ન આવે એટલું ધ્યાન રાખવાનું છે.
અને જ્યાં થોડુંક મોડું વાયવું હોય ત્યાં સુકારાની ફરિયાદ આવે એ પહેલા જ મેન્કોઝેબ ને કાર્બન ડેઝિમ એકરે કુલ 250-300 ગ્રામ આપી દેવાની.
પણ ઘઉં અત્યારે કઈ અવસ્થાએ પહોંચ્યા છે?
એ તો હું શું બીજો ગમે ખેડૂતો ને કહી દે કે 2-3 મહિને ઘઉં નીંગલી જાય અને માંડે થૂલી આવવા એટલે દાણા બરોબર બેહે ઈ હટું ઈને 5મું કે 6ઠું પિયત ભૂલ્યા વન્યા દઈ દેવાનું.
બસ મારે આ જ વાત યાદ કરાવી હતી. એ જ રીતે ચણામાં પણ પોપટામાં દાણા બંધાઈ રહ્યા હોય એટલે પહેલા છાંટવાની ફૂગનાશક દવા અને પછી જો ખેંચ જણાય તો જ પિયત આપવાનું.
પણ આ ચણામાં અને તુવેરમાં કેટલેક ઠેકાણે ઓલી પોપટાને શીંગ કોરી ખાનારી લીલી ઈયળોની ફરિયાદ આવે તો આપણી ઓલી જૂની જાણીતી એન્ડોસલ્ફાન કે મોનોકોટોફોસ જ છાંટવાની ને.
લક્ષ્મી, એવી ખાવાની વસ્તુમાં બંને ત્યાં સુધી કુદરતી ઉપાય જ કરવાનો હોય. શું હા, એમ શંકરભાઈ ને આપણા ડાક્ટર સાહેબ છે ને પરાશરાજી સાહેબ, હા એ ગાયમ કે છે સાચું ઉમા બોન.
બિલકુલ સાચી વાત છે મોહનભાઈ. તો પછી એમાં તો હેક્ટરે 450 ઈયળ આંક વાળું એનપીવી દ્રાવણ આપીએ તો પણ લીલી ઈયળ કાબુમાં આવી જાય. એ જ રીતે ચણામાં રાતના સમયે થડ કાપી નાખતી ઈયળનો ઉપદ્રવ થાય તો બીજું કઈ જ નહીં કરવાનું.
બરાબર.
ઉભા ચાસમાં થોડા થોડા અંતરે ઘાસની ઢગલીઓ સાંજના સમયે કરી દેવાની.
લે, તે ઈનાથી કઈ ઈયળું થોડી જ મરી જવાની છે.
હા લક્ષ્મી ભાભી, ચણાના થડ કાપી નાખનારી ઈયળો સવાર થતા જ એ ઘાસની ઢગલીઓમાં છુપાઈ જશે. સવારે એ ઢગલીઓ ઉપાડીને ખેતર બહાર લાવીને જમીનમાં દાટી દેવાની કે પછી એને સળગાવીને એનો નાશ કરી નાખવો. થડ કાપી નાખનારી ઈયળો વગર દવાએ કાબુમાં આવી જશે.
લે લે, જો હું નતો કેતો આ ઉપાય મેં અમારા વિસ્તારમાં છે ને કેટલા એકને કીધો તો મારા દાંત કાઢવા માંડ્યા હતા. લે, ઈ કે સાસ આવ્યા કઈ એમ ખડના ઢગલા કર્યા કઈ ઈયળો થોડી ઓછી થતી છે.
તમારી વાત સાચી છે.
જો
એ જ એનો સૌથી સારો અને સસ્તો છતાં અસરકારક ઉપાય છે. ત્યાર પછી જો જરૂર લાગે તો જ મિથાઇલ પેરાથિયોન 2% ભૂકી કે પછી ક્વિનાલ ફોસ 1.5% ભૂકી 1 એકરે 10 કિલોગ્રામના પ્રમાણમાં સાંજના સમયે ડસ્ટર પંપથી છાંટવાની. પણ પહેલા તો ઘાસની ઢગલી વાળો જ ઉપાય કરવાનો.
બસ આ જ દવાની દુકાન વાળાને અને DSC માં પરેશભાઈ ને કે ડાક્ટર પરાશરાજી ને પૂછવાનો ફેર છે. DSC વાળા હંધાઈ ના ફાયદામાં હોય એવો જ ઉપાય દેખાડવાના.
ઈ તો ઓલ્યા સંમેલનમાં ભાવનગર જિલ્લાના કેટલાય ખેડૂત ગયા હતા.
તમે વળી કઈ ઉપાય પૂછ્યો તો?
હા, મેં પૂછેલું કે અમે તો ડુંગળી અને લહણ ખાવા પૂરતા જ વાય છે, પણ તમે તો ઈની ખેતી કરો છો તો ઈમાં ટપકાનો રોગ ને ઓલી થ્રીપ્સ ની જીવાત નો આવે, એ હટો શું કરો છો એમ?
બરાબર. તો એમણે શું જવાબ આપ્યો?
ઉમા ભાભી, ઈમાંથી એક જણાએ DSC અને ડાક્ટર પરાશરાજી એ લખાવેલા ઉપાય નો કાગળ જ પકડાવી દીધો તો.
હા, અને છે ને મેં ઈ છે ને ફાઇલ માં તરત ગોઠવી દીધેલો. બોલો વાંચો.
હા હા વાંચો.
જો સાંભળજો. હા, ડુંગળી માં પાંદડાના ગુલાબી ટપકાનો રોગ ફૂગથી થાય છે, અને જો ઈ રોગ દેખાય તો તરત હેક્ઝાકોનાઝોલ નકર કાર્બન ડેઝિમ ને મેન્કોઝેબ ભેળી કરીને એનો છંટકાવ કરવાનો.
વાહ, ખૂબ જ વ્યવસ્થિત લખ્યું છે. અને જો થ્રીપ્સ નો ઉપદ્રવ થાય તો શું કરવાનું?
ડુંગળી કે લહણ માં જો થ્રીપ્સ સુશિયાની ફરિયાદ વધ્યા તો સાયપર
મેથ્રિન,
ઈવડી જો ઈવડી, કે પછી આલ્ફા મેથરીન,
આલ્ફા મેથરીન,
આલ્ફા મેથરીન, અને નકર પેલી શું કે છે પ્રોફેનોફોસ,
પ્રોફેનોફોસ,
હા ઈ છાંટવી જોઈ લ્યો.
એમાં એસિફેટ અને ઇમિડાક્લોપ્રિડ ના મિશ્રણ વાળી એક લાંબો સમય અસર કરતી દવા પણ બજારમાં મળવા લાગી છે, એનો છંટકાવ પણ કરી શકાય.
હા હા, ઈ તો તમે એક દી કીધું તું ને કે હોના જેવી દવા છે, એક વાર છાંટો એટલે 20-25 દી સુધી ચૂસ્યા થતા નથ.
ભાભી, હવે પાકી ગણતરી કર્યા પછી જ દવા કે ઉપાય નક્કી કરવાનો સમય આવી ગયો છે.
એમ નહીં કરીને તો ખેતી પોહવા એમ જ નથી. એવું માં બોન, હું તમને ઓલા નવા હવા દિવેલા વાવનારા ની વાત કરું. લ્યો, હેરડાના છોડ 8-8 ફૂટ ઊંચા થયા, પછી થડમાં હડો દેખાણો, આખો છોડ હુકવી નાખે, હવે ઈમાં દવા છાંટીએ ભેળો જ ન થાય.
તમારી વાત સાચી છે.
પછી
એરંડા અથવા તો દિવેલામાં જો થડનો સડો દેખાય અને હજી એનું પ્રમાણ ખાસ ગંભીર ના હોય તો 100 લિટર પાણીમાં 200 ગ્રામના પ્રમાણમાં મેન્કોઝેબ અને કાર્બન ડેઝિમ મેળવીને એ મિશ્રણ સીધું ડબલે ડબલે જ થડ ભીંજાય એ રીતે રેડવું જોઈએ, અને તો જ એ રોગ કાબુમાં આવે.
ઉમા ભાભી, મૂળ વાત છે આંખું ભેળા, મગજ અને કાનના ઉઘાડા રાખવાની.
બિલકુલ બરાબર.
આપણે કઈક નવું જાણી, ખેતીવાડીમાં જઈ, સહી પાકને ધ્યાનથી નિરખી તો જ ખબર પડે ને કે આ રોગ છે કે જીવાત, કે પછી પોષક તત્વોની ઉણપ અને તોય નો ઉપાય કોકને પૂછી હકાય, નકર ડીએસસી માં કે અવાજ ઓટલામાં ફોન કરી ને ઉપાય સાંભળી હકાય.
લે એટલે તો આ ચર્ચા ચાલુ કરતા પેલા જ ઉમા બોને જીમને અવાજ ઓટલા નો લાભ લેવો હોય એમને મોબાઈલ નંબર લખી મોકલવા, અને જીમને દિવાદાંડી ત્રિમાસિક જોતું હોય એમને પૂરા નામ સરનામા વાળું પોસ્ટ કાર્ડ ડીએસસી ના સરનામે લખીને મોકલવા કીધું તું.
મોહનભાઈ, એથી આગળ હવે તો ખેતી અંગેની પ્રત્યક્ષ તાલીમ અને માર્ગદર્શન મળી રહે એ માટે ડીએસસી એ ખેડૂત મિત્રોને એમના ગામની નજીક જ ખેડૂત શિબિર સહ શ્રોતા મંડળ ની બેઠક યોજવાનું નક્કી કર્યું છે.
એમને
લે ઈ તો તમે ઈ ગુરુવારે કીધું જ તું કે આ માર્ચ મહિના સુધીમાં જુનાગઢ, દાંતીવાડા અને આણંદ માં આવી શિબિર ગોઠવવાની તૈયારી થવાય માંડી છે.
હા, તૈયારી તો કરવા માંડ્યા છે, પણ એમાં જોડાવા માંગતા હોય એમણે પરેશભાઈ ને જાણે કરવી પડશે ને.
જાણ તો કરવી જ પડશે ને, નકર ઈના ખબર કેમ કરીને પડે કે કેટલા જણની સગવડ કરવાની છે, કેટલા જણા બપોરે શિબિર માં જમવાના છે અને હું એમના પ્રશ્નો છે.
એટલે જે ખેડૂત મિત્રોએ આ ખેડૂત શિબિર માં સહભાગી થવું હોય એમણે એમનું પોતાનું નામ સરનામું તો પોસ્ટકાર્ડ માં લખવાનું, સાથે એમના ગામના બે અન્ય શ્રોતા મિત્રોના નામ અને એમને ખેતીને નડતા પ્રશ્ન પણ પોસ્ટકાર્ડમાં લખી મોકલવાના છે, જેથી શિબિરમાં કયા કયા પ્રશ્નોની ચર્ચા કરવી એનું આયોજન થઈ શકે.
હા હા ભાઈ, એમાં તો ખેતીના અને પશુપાલનના જાણકાર આવવાના હોય, સરકારના ખેતીવાડી ખાતાના મોટા મોટા અધિકારી આવવાના હોય ત્યારે એમનો પૂરેપૂરો લાભ લઈ શકાય. ઈ હાટું આપણી મૂંઝવણે એમને વેળાહર મળી જવી જોઈએ ને.
આજ તો પરેશભાઈ તો કહેતા હતા કે ઘણા ની ટપાલું આવવાની ચાલુ થઈ ગઈ છે અને ખેડૂત શિબિર માં કોણ કોણ આવવાનું છે એની યાદી તૈયાર થવા માંડી છે, એટલે જે વેલા લખી મોકલશે એમનો જ સમાવેશ થવાનો છે. એટલે હવે આજની વાતો પૂરી કરતા પેલા આજનો ઇનામી પ્રશ્ન અને 98મી કડીના ઇનામ જીતનારાના નામ કહી દો. હાલો
એ બંને પણ પરેશભાઈ મોકલી જ આપ્યા છે. એમ સાંભળો, આજનો 103 માં કાર્યક્રમનો સવાલ એ છે કે જીરુમાં ભૂકી છારો ન આવે એ માટે કઈ દવા છાંટવી જોઈએ.
સવાલ બરોબર સમજાણો કે નહીં હું ફરીને બોલું છું, સાંભળ દો બરાબર. કે જીરુમાં ભૂકી છારો ન આવે ઈ હાટું કઈ દવા છાંટવી જોઈએ.
બસ, તો દર ગુરુવાર ની જીમ જ આજે 0 27 17 235 995 ઉપર ફોન કરી માંડો તમારા જવાબ રેકોર્ડ કરાવવા.
હા, આજ થી અડધી રાત સુધી પરેશભાઈ ચાલે નવરાટ નો પડવા જોયો.
એ પહેલા મને 98મા કાર્યક્રમ ના ઇનામ વિજેતા મિત્રો ના નામ તો કહી દેવા. લક્ષ્મી ભાભી લો, આ 151 રૂપિયા નું ઇનામ કોને મળ્યું છે એ તમે વાંચો.
હા હા લાવો. હા, બીજું ઇનામ જીતી જાય છે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગામ ગોઠડાના પરસોત્તમભાઈ પટેલ.
અને પહેલા ઇનામ વિજેતાના નામની જાહેરાત મોહનભાઈ કરે.
લાવ લાવ આપણે કરી. એમાં હું ભાઈ બહોન 51 રૂપિયાનું ઇનામ જીતી જાય છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગામ ભલાણિયાના મહેન્દ્રકુમાર ડાયાભાઈ પરમાર.
તમને બંનેને ઇનામ મુબારક. બાકીના તમામ જાગૃત ખેડૂત મિત્રોને પણ ખૂબ 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 ધન્યવાદ.
ઉમા બોન ખરા ધન્યવાદ તઈ જ દેવાય, જે આવાજ ઓટલામાં જોડાવા, દીવા દાંડી ની સોપડી મંગાવા અને ખેડૂત શિબિર માં ભાગ લેવા ટપાલ લખે હું.
અરે પણ ટપાલ લખવાનું સરનામું તો યાદ કરાવી દો.
હા હવે ઈ તો એક ખેડૂત ને મોઢે જ હોય.
મોઢે જ
લ્યો તાર ફરી વાર બોલ નાખી. હાલો સાંભળજો બધા, સજ્જતા નો સંગ લાવે ખેતીમાં ડીએસસી સરકારી ટ્યુબવેલ પાહે બાપલ અમદાવાદ 58.
મોહનભાઈ તમારી જેમ જ બધા મિત્રો ડીએસસી નો ફોન નંબર અને સરનામું યાદ રાખે અને ખેતીના પ્રશ્નોના ઉકેલ માટે એનો ઉપયોગ કરે એ ખાસ જરૂરી છે.
હા હો, તો જોલા હું કે
યુરોપિયન યુનિયન ના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત
આગા ખાન ફાઉન્ડેશન ની સહાય થી છેલ્લા 2 વર્ષથી આવતી આ જ્ઞાન ની સરવાણી નો અર્થ હર્ષે.
બસ સંબંધ જાળવી રાખજો અને પત્ર લખતા રહેશો. એટલી ભલામણ સાથે આજે લઈએ રજા અને કહી દઈએ
નમસ્તે.